नमस्कार श्रोता मित्रों, पत्नी नी विदाय अने त्यारबाद पति नी मानसिक थी मांडी अन्य मुद्दे जे परिस्थिति थाय छे ते अंगेनो एक भाग आ पहला आप सांभळी गया छो। आ बीजो भाग छे। પહેલો અને બીજો બે ભાગ એક સાથે સાંભળશો તો લગભગ આખો લેખ આપને એક સાચા પરિપ્રેક્ષ્યમાં સમજી શકાશે। શરૂ કરીએ। પત્ની વહેલી વિદાય થાય પછી ઘરે બોળું કુટુંબ હોય તો પણ સૌ સૌના કામમાં હોય। ઘણા ઘરોમાં પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રો કે પૌત્રીઓ સાથે રહેતા હોય ખરા, પણ સૌ સૌના તાનમાં મસ્ત હોય એટલે એક માળે સસરા રહેતા હોય, બીજે માળે બાળકો રહેતા હોય એવી જીવન પદ્ધતિ આજે અસ્તિત્વમાં આવી છે। હા, ઘણા ઘરોમાં કેટલાક સંપ્રદાયોમાં શીખવાતી પ્રાર્થના પદ્ધતિને કારણે રોજ સાંજે કુટુંબ ભેગું થાય છે। કેટલાક ઘરોમાં એવી પ્રથા હોય છે કે સાંજનું ભોજન બધા એક સાથે જ બેસીને લે અને પછી દીવાનખાનામાં બેસીને ગપ્પા મારે। આ સવલતમાં મોબાઈલ હવે મોટો વિલન બન્યો છે। આખું કુટુંબ સાથે બેઠું હોય પણ બધા મોબાઈલમાં મોઢું રાખી પોતપોતાનો એજન્ડા કૂટે રાખે તેવું બને છે। ક્યારેક સુવા જતી વખતે જય શ્રી કૃષ્ણ દાદાજી કહેવાય છે ખરું, નહીં તો જય શ્રી કૃષ્ણનું પણ હવે જય શ્રી કૃષ્ણ થઈ ગયું। પહેલાં ઘરમાં કોઈને પણ જન્મદિવસ હોય તો એ ઉજવાતો, હવે દાદાની તો મરણતિથિની જ રાહ જોવાય છે અને બાકીના સભ્યોનો જન્મદિવસ કોઈ હોટલમાં ઉજવાય છે ત્યારે બહુ સિફતાઈપૂર્વક દાદાને પૂછી લેવાય છે કે અમે બધા બહાર જમવાના છીએ, તમારા શું લેતા આવીએ, અથવા આજે રવિવારે બીજો મહારાજ આવે છે તે બપોરે 2 વાગે આવશે, અમે બહાર જમવાના છીએ તો તમારા માટે શું બનાવવું। જેમ ઢોરની ગમણમાં ઘાસ નાખી દેવાય એમ કેટલાક ઘરોમાં નોકરોની વ્યવસ્થા થકી ઘાસ નાખવાની આ વ્યવસ્થા ચાલતી હોય છે। પેલા ભગવાધારીઓ બહુ સિફતાઈથી પોતાની કથામાં કહે છે કે અમુક ઉંમરે 3 શબ્દો શીખી લેવા, ફાવશે, ભાવશે અને ચાલશે, તો જીવનમાંથી એક મોટો અસંતોષ અને કંકાસ દૂર થશે। એક સમય હતો જ્યારે દીકરો વિમાની પોલિસી ગણાતો, એને મોટો કરી ભણાવી ગણાવી યોગ્ય બનાવવા મા બાપ પોતાની યુવાની ખર્ચીને એનું પ્રીમિયમ ભરતા અને મા બાપની વૃદ્ધાવસ્થામાં પેલી પોલિસી એમનો ખ્યાલ રાખતી। અત્યારે ઘણા કિસ્સાઓમાં તો પોતાના કાળજાનો ટુકડો ગણીને એને જરાક તકલીફ હોય તો રાતનો ઉજાગરો કરનાર મા બાપને પણ પેલા કુંવર ધડાક દઈને પૂછી નાખે છે કે મેં કહ્યું હતું કે મને જન્મ આપજો। આ પ્રકારનો સમાજ માદો સમાજ છે। પોતાના મા બાપને નહીં જાળવી શકનાર સમાજ દેશને શું જાળવશે, અને એટલે જ માનવીય વ્યવહારોમાં હવે નિષ્ઠુરતા આવતી જાય છે। જ્યાં મા બાપ સાથેના વ્યવહારો પણ મતલબી થઈ જાય ત્યાં બીજા સાથેના સંબંધોનો તો સડો જ લાગે ને। પુરુષના કિસ્સામાં દીકરા પાસે ભાગ્યે જ સમય હોય અને પુત્રવધુ પાસે વાત કરવાની મર્યાદા હોય, અને મર્યાદાઓ ઘણા બધા કિસ્સામાં દીકરી નહીં ગણીને સાસુ જ વારસામાં આપીને ગઈ હોય, એ પુત્રવધુને આ ઉંમરે દીકરી નથી બનાવી શકાતી, એ તો ડોટર ઇન લો એટલે કે કાયદાની બેટી જ બની રહે છે। અને ઘણા કિસ્સામાં માની અસર તળે ઉછરેલ એના સંતાનોની ડિક્શનરીમાં દાદા દાદી શબ્દ જ નથી હોતો, એ શબ્દને બદલે નાના નાની શબ્દ વધુ વ્યાપક રીતે સ્વીકૃત બને છે। ખાસ કરીને જ્યારે પુત્રવધુના પિયર પક્ષે સદ્ધરતા વધારે હોય અને સંસ્કારો ઓછા હોય, દીકરાના દોસ્તારો કે મહેમાનો આવ્યા હોય ત્યારે એક જમાનામાં જેનું વર્ચસ્વ આખું ઘર ભરી દેતું એ વૃદ્ધ પિતા એના સંકોચાઈ ગયેલા શરીરને લઈને ખૂણામાં ટૂંટીઓ વાળીને બેસી રહે છે। એ પણ જો દીકરાઓની મંજૂરી હોય તો, નહીં તો પોતાના રૂમમાં જ રહેવાનું અને થાળી જ પણ રૂમમાં જ આવી જાય। આખું કુટુંબ એક સાથે કલ્લોલ કરતું હોય ત્યાં પુરુષ એક જીવતી લાશ જેવો બનીને લાગણીને ઝંખે જો એણે પોતાની આ અવસ્થા માટે માનસિક તૈયારી કરીને સમય કઈ રીતે આનંદપૂર્વક ગાળો એનું આયોજન ન કર્યું હોય તો પરિસ્થિતિ વધુ વિકટ બને. નાણાકીય વ્યવસ્થા અને મિલકતો પણ બને તેટલી જલ્દી ભાગબટાઈ કરીને પેલા વિધુરને ક્યાંક બે પૈસા ખર્ચવા હોય તો મજબૂરી વેઠવી પડે એવી સ્થિતિ ઊભી થતી પણ મેં ઘણા ઘરોમાં જોઈ છે. જોકે આમાં સૌથી સારો રસ્તો એ યોગ્ય ઉંમરે વીલ કરી અથવા સર્વસંમતિથી ભાગબટાઈ કરી નાખવાનો છે, જેથી કમસે કમ તમારા ગયા પછી તમારા દીકરાઓ કે દીકરીઓ જેમ મોટા મોટા કુટુંબો કે રાજવીઓ મિલકત માટે કોર્ટ કચેરીએ ચડે છે તેમ ન કરે. પણ એમાં પુરુષનો વાંક થોડો વધારે જોઉં છું. પોતે એક દિવસ જવાનું છે અને આ બધું અહીં મૂકીને જ જવાનું છે એ વાત સ્વીકારવામાં માનસિક રીતે એને પણ તકલીફ પડે છે. દીકરાના ઘરે દીકરા હોય એવા દીકરા કે દીકરીઓ પાસેથી એ હજુ અપેક્ષા રાખે છે કે એમના વ્યવહારો આ આધેડ ઉંમરે પહોંચવાયેલ સંતાનો એને જણાવે. આનો એને કોઈ ખપ નથી. એની સ્થિતિ પેલા ગધેડા જેવી હોય છે જેના છાલકામાં સોનાની લગડીઓ ભરેલી હોય. ગધેડાને એ સોનાની કિંમત ખબર નથી કે એનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા પણ નથી, પણ એ વજન વધારે જાય છે. તો શ્રોતા મિત્રો, પત્નીની વિદાય બાદ જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે. ઘણું બધું બદલાય છે અને એ બદલાયેલી પરિસ્થિતિને અનુકૂળ થવું એ તમારી ક્ષમતાની સાચી કસોટી છે. અંગ્રેજીમાં કહેવાય છે કે કોઈપણ પ્રકારનો બદલાવ એ પીડાદાયક હોય છે. એની ચેન્જ ઇઝ રેઝિસ્ટેડ એન્ડ ઇઝ પેઇનફુલ. અને એટલે આપણે આ બદલાવની પરિસ્થિતિને ઓછામાં ઓછી પીડા અને ઓછામાં ઓછા અવરોધ સાથે સ્વીકારીને નવી પરિસ્થિતિમાં સ્થાળે પડવાનું છે. આ થાળે પડવાની પ્રક્રિયાને તમારા મન અને માનસિકતા સાથે લેવા દેવા છે. તમારું મન અને માનસિકતા જો માત્ર અને માત્ર નકારાત્મક વાતો ઉપર જ મંડાયેલા રહેશે તો તમે ક્યારેય નવી પરિસ્થિતિમાં થાળે નહીં પડી શકો. બીજા તો દુઃખી થાય કે ન થાય, પણ તમે જાતે ચોક્કસ દુઃખી થશો એ વાત હું તમને કહી શકું છું. માટે જાતે આનંદિત રહો. તમને જ્યાં પૂછવામાં આવે ત્યાં તમારી વાત બિલકુલ સ્પષ્ટ રીતે કહો. કુટુંબના સભ્યોને ખરા દિલથી ચાહો. એ તમને બોલાવે તો વાત કરો, નહીં બોલાવે તો એનાથી કંઈ તમારો સ્નેહ ઘટી જતો નથી. એકલા પડ્યા છો તો એ એકલા પડેલા વ્યક્તિ તરીકેની પરિસ્થિતિમાંથી હવે કઈ રીતે તમારે તમારું સમયપત્રક ગોઠવીને એકલા પડ્યા છો એવું નથી લાગવા દેવું અને સમય સારી રીતે હસતા રમતા પસાર કરવો છે. ક્યાંક મંદિરમાં જઈને, ક્યાંક સત્સંગ સભામાં જઈને, ક્યાંક વૃદ્ધો બધા ભેગા થઈને બેસીને સાંજે ટોળ ટપ્પા કરતા હોય ત્યાં જઈને, ક્યાંક કોઈ રમતમાં તમને રસ હોય કેરમ કે બ્રિજ અથવા એવી કોઈ તો એ રમીને, વાંચનમાં રસ હોય તો વાંચીને, ક્યાંક ને ક્યાંક તમારે તમારા સમયનો તમને અનુકૂળ તમને મજા આવે તે રીતે ઉપયોગ કરવાનો છે. અસંતોષ જેટલો રાખશો તેટલો તમને નડશે. અસંતોષ તમને તો નુકસાન કરશે જ પણ તમારા પરિવારની શાંતિને પણ નુકસાન કરશે. માટે પેલું ભાવશે, ચાલશે અને ફાવશે શબ્દો બરાબર જીવનમાં ઉતારો, એને બરાબર ગોખી નાખો. માત્ર ગોખી નાખો એટલું નહીં, એમને જીવો અને એ જીવતા જીવતા ભગવાને આપેલા આ મહામૂલા જીવનનો જે કંઈ સમય બાકી હોય એ આનંદથી વિતાવો. તો આવજો દર્શક મિત્રો, તમારું બાકીનું જીવન આનંદમય અને ઈશ્વરમય રીતે તમે મજામાં રહો, તંદુરસ્ત રહો, ખુશ રહો એવી શુભકામનાઓ સાથે હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ તમારા સૂચનો દોસ્તો હંમેશા આવકાર્ય છે. ધન્યવાદ.